શું વિચારણા ચાલે છે તો ખ્યાલ છે. ધ્યાન સૂત્ર, કેટલા બધા ધ્યાનમાં છે એટલે બે ધ્યાન
સૂત્રનું ધ્યાન એવા ધ્યાન.
આમ બધા ધીર ગંભીર શાંત મૌન, એટલે મેં કીધું ધ્યાન સૂત્ર અનુભવમાં છે તો પછી એની ચર્ચા શું કરી. ધ્યાન સૂત્રની વ્યાખ્યાઓ ચાલે છે. ગઈકાલે થોડી વાત થઈ, આજે એથી વિષય જરા વિશેષ ડિટેલમાં આવે છે. શું કે છે 492માં? અહીંયા શબ્દ પ્રયોગ જે મૂક્યો ગમતા ને અણગમતા, એટલે ગમો ને અણગમો, એટલે એના પ્રત્યે પછી રતિ અરતિ ભાવ થાય, પ્રીતિ અપ્રીતિ ભાવ થાય, ઇષ્ટ અનિષ્ટની ભાવના થાય. આ બધા ભાવ હશે તો એ વસ્તુનું ગ્રહણ થાય અથવા છોડવું થાય. પરંતુ જેને સમાધિની અભિલાષા છે એને આવો ગમો અણગમો સંભવી શકે, એને કોઈ મહત્વ આપે, એટલે એ સ્થિતિ આપણને અંતિમ પદમાં કહ્યું રોક્યા શબ્દાધિક વિષય. શબ્દાધિક એટલે પાંચે પાંચ પ્રકારના ઇન્દ્રિયોના વિષયને જેણે રોક્યા છે. રોક્યા છે પછી ગમાનો કે અણગમાનો પ્રશ્ન નથી, કે અણગમતા રોક્યા છે અને ગમતા પકડ્યા છે, એ વાત રહી નહીં. એટલે એટલી બધો નિર્દ્વંદ્વ ભાવ અથવા ગમા અણગમાથી પર આવું એનું સમત્વ ભાવ, ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના વિષયો પણ છે, પણ એના પ્રત્યે એનો દ્રષ્ટિકોણ કયો છે? કોઈ પણ વસ્તુ છે, આપણી પાસે ઘણી વસ્તુઓ હોય, ઘણા પદાર્થના સંયોગમાં આપણે હોય, સંબંધમાં હોય, પણ દરેકમાં આપણે મૂલ્યાંકન છે કે આ મને ગમે છે અને આ નથી ગમતું, એથી આગળ વધે તો આ વધારે ગમે છે અને આ જરાય ગમતું. આ બધી અવસ્થા શેને કારણે છે? કે પદાર્થ સાથેનું હજુ મમત્વ છે, એટલે સમત્વ હજુ સ્થાપિત થયું નથી. કે ભાઈ કર્મને આધીન પદાર્થો છે મારા સંબંધ અને સંયોગમાં, હવે મને ગમે કે ન ગમે એ પ્રશ્ન, ક્વેશ્ચન ડઝ નોટ એરાઇઝ, એ વાત બેસતી નથી. કે મને પ્રાપ્ત થયેલા સંજોગોમાં ગમા અણગમા કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો હતા? હા, તો મૂલ્ય હજુ આપ્યા કરીએ છીએ. એ મૂલ્ય આપવાનું કારણ કે હું એટલે કોણ, બસ એટલે બધી વાત હાલે છે. મને એટલે મિસ્ટર એક્સ, મને જ્યારે કહીએ છીએ ત્યારે આત્માને આ એવો શબ્દ નથી કે આત્માને બહુ ગમે છે અને આત્માને નથી ગમતું, તો પોતે જ વિચાર કરા, તો મૂર્ખાય છે. આત્માને ગમવાનું ગમવાનું તો હોય જ નહીં. તો કોને ગમે ન ગમે એ જ્યારે બોલવું હોય ત્યારે કયા ભાવથી બોલાય? અહમ ભાવ સિવાય બોલાય નહીં. આવો ભાવ અહમ ભાવ સિવાય બોલાય નહીં. તો એ જેને સમાધિની અભિલાષા છે અને મને સમાધિ મરણ પ્રાપ્ત થાય, કેમ કે મરવાનું છે એ નક્કી, એટલે રોજ રોજ બોલવાનું કે આપણે તો સમાધિ મરણ લેવું છે અને પડીકું લઈ આવવાનું કંદુઈ દુકાને. પણ જેને આવી અભિલાષા હોય એને સમાધિ મરણ દિન પ્રતિદિન પ્રાપ્ત થતું જાય છે, સમાધિ અંશત વધતી જાય છે. ક્યારે વધે છે? કે જ્યારે એને પ્રાપ્ત સ્થિતિ સંયોગ સંગ સંબંધ પદાર્થ એ પ્રત્યેથી ગમા અણગમાનો ભાવ મંદ થાય છે એટલા પ્રમાણમાં એને સમાધિ ઉપલબ્ધ થાય છે. મરતી વખતે નહીં, જીવન ક્ષણે ક્ષણે જીવાઈ રહ્યું છે ત્યારે પણ જે વસ્તુ ઉપર કાલે વધારે ગમો હતો એ આજે એ ગમો ઓછો થયો, અને જેના ઉપર ગઈકાલે વધારે અણગમો હતો એ પણ ઓછો થયો. વસ્તુ એમને એમ છે, વસ્તુ એ નથી ગઈ, સંજોગો બદલાણા નથી, પણ મનનો ભાવ છે એ સમત્વને પરિણામી થયો, એથી કારણે એટલા અંશે એને સમાધિ આ પૂરેપૂરી થાય ત્યારે સમાધિ મરણ. જીવનભર સુધી અસમાધિમાં રહીએ અને માત્ર છેલ્લે કોક આવે અને નવકાર મંત્ર સંભળાવે કે બોલ સહજાત્મા સ્વરૂપ, બોલ હું જ્ઞાતા છું, જ્ઞાન છું, બરોબર, પણ એનો ગમો અણગમો ક્યાંયથી હજુ ઓછો થયો નથી. એમાં કદાચ ધર્મવાળો જીવ હોય તો એ સમયે એને ધર્મનો પણ ગમો છે, એ સમજાય છે. રાજ્ય તો એ સમાધિની અવસ્થા નથી. અને કદાચ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ન હોય ને પરાણે ધર્મ એને સંભળાવતો હોય તો ઓલાને ગમો નથી, અણગમો છે કે આ મૂર્ખાઓ બધા અત્યારે ડોક્ટરને બોલાવવાની બદલે મહારાજને બોલાઈ આવ્યા છે. એના મનમાં અણગમો છે. ક્રિયા ચાલે છે ધર્મની, સૂત્રોનું સ્મરણ ચાલે છે, મંત્રોનો જાપ ચાલે છે, પણ આ જીવને કયા ભાવ વર્તે છે? અણગમાના. આ પણ સમાધિની અવસ્થા. તો સમાધિની અભિલાષા જેને છે, ધર્મનો રાગ હોય તો રાગ તો ખોટો જ, આત્માનો
પ્રાપ્ત થાય ત્યાં સુધી એનો પગ ને
શુદ્ધ દ્રષ્ટિકોણ છે એટલે ગમે તે સાધન માંથી એને એ સમત્વ ભાવ હોય તો જ આત્મા મળે. સમત્વ ભાવ ન હોય તો આત્મા ન મળે, અથવા સ્વરૂપ નું ભાન ન થાય. પેલું બીજું જે પ્રાપ્ત કરવાનું છે એ કઈ અવસ્થામાં થાય?
ઊંચી દશા છે ને સાહેબ,
પણ જે દશા હોય પણ કઈ દશામાં થાય? એ વિના ન થાય. મનુભાઈ કેમ કે જે પ્રાપ્ત કરવું છે એ જ્યાં સુધી એ મળે તો, પણ એ મળે એ શું છે? એ વિતરાગપણું છે. હવે એ મળે તો મારો રાગ જોડું, એટલે રાગની અવસ્થા હોય અને એ પ્રાપ્ત થાય. તત્વ ઉપર દ્રષ્ટિ ન જાય, વ્યક્તિ રાગ
કે મારા માટે શું કરે અથવા
ચાલો ભાતને અહીંયા સમાપ્ત કરો. બહુ સદગતિ આપે સમાધિ જે છે, શબ્દ પોતાના સ્વરૂપમાં ચિરકાલીન લીનતા. અલ્પકાલીન છે એ તો ધ્યાન છે, ચિરકાલીન છે એ સમાધિ છે. સમાધિ પછીનું કોઈ યોગનું અંગ ખરું? અને જો સમાધિ એ ટૂંકી હોય તો પછી બીજું કંઈક હોવું જોઈએ ને, સનાતન શાશ્વત એવું તત્વ હોવું જોઈએ ને. આઠ અંગથી વાત પૂરી ન થાય ને, ચૌદમાં ગુણસ્થાનકથી વાત પૂરી થાય છે, તેરમાંથી ન થઈ, પણ ચૌદમાં પછી એ કંઈક રહે છે બાકી. પુનિતાબેન, બરોબર વસ્તુને સમજીએ, સૂક્ષ્મતા છે, ગહનતા છે, અને મનન અને ચિંતન વિના વાત પકડાય નહીં, જ્ઞાનની તીક્ષ્ણતા વિના નહીં પકડાય, ઉપયોગની તીક્ષ્ણતા વિના વાતને પકડાય નહીં. એકાગ્ર થઈને સમજવા પ્રયત્ન કરવો પડે કે સમાધિની વાત લખી છે. એટલે બેને કહ્યું, સરસ કહ્યું કે ભાઈ સદગતિ થાય એમાં ક્યાં કોઈ વાંધો લે છો, સારું થાય, બીજું શું. પણ આ તપસ્વી શ્રમણ છે ગાથામાં, એને હવે સદગતિમાં રસ નથી. એને રસ એમાં છે સમાધિમાં, અને સમાધિ અવસ્થા હવે ગતિ રહિત અવસ્થા છે. સમાધિ અવસ્થા એ ગતિ રહિત અવસ્થા છે, પંચમ ગતિ કહીએ તે, પરમ ગતિ કહીએ તે. એટલે અહીંયા વાતને એ સંદર્ભની અંદર સમજવા માટે પ્રયત્ન કરો. 493 કયો સાધક ધ્યાનમાં સ્થિર થઈ શકે? વાત પકડો બરાબર. ધ્યાનમાં સ્થિરતા ક્યારે આવે? કોણ સ્થિર થઈ શકે? તો એના આ બધા લક્ષણો આપ્યા છે કે એક તો એ નિસંગ છે, એ નિસંગ છે. ગમે તેવો સાધક છે, સિદ્ધ થયા પહેલા સંગી ખરો કે નહીં? સંગી ખરો, પણ નિસંગ છે એટલે સંગનો ભાવ નથી. સંગપણું છે, કુટુંબ છે, પરિવાર છે, લોક છે, સંસાર છે, પદાર્થ છે, સંયોગો છે, સંબંધ છે, બધું જ છે. પણ એને કોઈ સંગભાવ એના પ્રત્યેનો નથી. નિર્લેપ છે, કમળ છે એ જળમાં જ છે, એ જળ નીચે કાદવ જ છે, એ કાદવથી જ ઉત્પન્ન થયું છે, એ બધું જ હોવા છતાં કમળ છે એ નિર્લેપ છે. એમ જીવ સંસારમાં સંસારના બધા સંબંધોથી ઘેરાયેલો હોવા છતાં, બધા સંબંધોથી ઘેરાયેલો હોવા છતાં એ નિર્લેપ છે. આ નિસંગ કે ભાવથી એ છૂટી ગયો. બીજો નિર્ભય છે, નિર્ભય છે, નિશંક હોય, જેનામાં નિશંકતા, હું પરિપૂર્ણ છું. નિશંકતા એ વિના નિર્ભયતા આવે નહીં. મને જ્યાં ત્યાં જરા શંકા છે, કાલ કઈ થશે તો, ઓલો આમ કરશે તો, આ બધા ભયના લક્ષણ છે. પણ જેને પોતાની પરિપૂર્ણતાની શ્રદ્ધા છે કે મારું સ્વરૂપ છે એ પરિપૂર્ણ છે, એક પણ જગતનું પરમાણુ મારા સ્વરૂપને માટે, પૂર્ણતા માટે જરૂરી કશું જ ન હોય, એક પરમાણુ માત્રની મળે ન તો પણ હું પૂર્ણ છું, શુદ્ધ છું, બુદ્ધ છું, પૂર્ણ છું, આ શ્રદ્ધા. અને એ નિશંકપણે કોઈ વાતે હું અધૂરો નથી, અપૂર્ણ નથી, મારી પૂર્ણતા માટે, મારા સુખ માટે, મારી પ્રસન્નતા માટે, મારા આનંદ માટે મારે જગતના એક પણ પરમાણુની પરવા નથી. આવી નિશંકતા, સ્વરૂપની નિશંકતા, સમ્યક દર્શનનું પહેલું લક્ષણ નિશંકપણ. જે પોતે નિશંક થયો નથી એને ભય સતાવે, આજીવિકાનો ભય, પ્રતિષ્ઠાનો ભય, બીમારીનો ભય, રોગનો ભય, મૃત્યુનો ભય, અને મૈરા પછી પરલોકનો ભય. આ કોને સતાવે? જેને નિશંક નથી, જેને એમ છે કે આ બધાના આધાર ઉપર હું છું, પછી કાલ સવારે બધું તૂટી જશે, ભૂખે મરવું. તો પરમાત્માએ આત્માને કેવો જોયો છે? એક પરમાણુ આહાર નાથી રક્ત બાદ કરીને એને સ્વરૂપથી જીવનાર. 436 સ્વરૂપથી જીવનાર છે આ, પદાર્થથી જીવનાર નથી. અને આવી એને નિશંકતા છે, એ વાત સાંભળે યાદ રાખે બોલે, પણ આવી એને નિશંકતા નથી. તો નિશંકતા નથી ત્યાં સુધી વાત છે, પણ વાતમાં જે શ્રદ્ધા જોઈએ, જે વિશ્વાસ જોઈએ, એનો રણકાર નથી. એટલે કૃપણદેવે કહ્યું 166માં કે એને સત શૂણ્યું નથી, સાંભળ્યું નથી ને શ્રદ્ધ્યું નથી. એ સત શૂણ્યે, સાંભળી અને શ્રદ્ધિએ છૂટવાની વાર્તાનો આત્માથી આ ભણકાર નથી. આત્મામાં હું આત્મા છું બોલાય, એની નિશંકતાનું વેદન નથી, એની પૂર્ણતાનું વેદન નથી. આત્માથી સૌ હીન બોલાય, પરંતુ કઈ પદાર્થ મળવાનો હોય તો આત્માને બાજુ ઉપર આત્મા ક્યાં ભેગી જવાનો? ત્યાં એની શ્રદ્ધા છે કે આત્મા તો નિત્ય છે, મારે જ્યારે જોઈએ ત્યારે પાછો એને બોલાવી. એમ સંસારની અંદર આ નિશંકતાના અભાવમાં પદાર્થોનો સાથ છોડતો નથી, નિર્ભય છે, પછી આકાંક્ષા રહી છે. આ એટલા માટે છે એને ભય, આકાંક્ષા. જેને કાંઈ આકાંક્ષા નથી તેને, જેને કશું જ જોઈતું નથી એના જેવો કોઈ સુખી, પસંદગીનો પ્રશ્ન છે ત્યાં સુધી મોક્ષની આકાંક્ષા એની પહેલી પસંદગી છે. પછી તો એ થાય કે મોક્ષ એ પણ મારો સ્વભાવ છે, હું આકાંક્ષા રાખું તો મને મળે ને કોઈ આપે એવી સ્થિતિ નથી એમ સમજાય ત્યારે એની આકાંક્ષા. કેમ કે આકાંક્ષાનો અર્થ પરની સાથે છે. આકાંક્ષા એટલે કોઈ મને આપે, કોઈની મહેરબાની, કોઈની કૃપા, કોઈ આપે, કોઈ બતાવે. જ્યાં સુધી સ્વમાં પોતાની શ્રદ્ધાનો અભાવ છે ત્યાં સુધી આકાંક્ષા એક ભૂમિકા છે કે હજુ એ મારે ક્યાંકથી મેળવવાનું છે ને કોઈ મને આપવાનું. હા, એટલે આ બધા કોણ છે? આકાંક્ષા રહી અને જેનું મન વૈરાગ્ય રંજિત છે, આ સૌથી આવશ્યકમાં આવશ્યક ભૂમિકા. કૃપાળુ દેવે ધર્મને અધ્યાત્મને પાયો કયો ગણ્યો છે? વૈરાગ્ય. અને વૈરાગ્ય એ જ ધર્મનું સ્વરૂપ છે, મૂળ છે. વૈરાગ્ય નથી જો તો કોઈ કાળે ધર્મ પ્રાપ્ત થાય, અધ્યાત્મમાં પ્રવેશ ન. વૈરાગ્ય એ ધર્મની જનની છે, અધ્યાત્મની જનની છે. વૈરાગ્ય નથી કોઈ પણ જગત પ્રત્યે, જગતના સંયોગો પ્રત્યે, પદાર્થ પ્રત્યે, સંઘ પ્રત્યે, વસ્તુ પ્રત્યે વૈરાગ્ય નથી, મોહ છે. તો ત્યાં સુધી કોઈ વાત બેસશે નહીં. એટલે પેલા એનું મન વૈરાગ્ય રંજિત, વૈરાગ્ય એ જ જીવને અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિકા છે. વૈરાગ્ય નથી અને જ્ઞાન પણ ન હોય. પુસ્તકો એટલે જ્ઞાન હોય, પ્રવચન સાંભળે એટલે જ્ઞાન મળે. જ્ઞાનની પરિણતિ વૈરાગ્યથી થાય કે ભોગથી થાય? તો ભોગ વિલાસની અંદર હોય ને રોજ પછી ઓલા રાજાની જેમ એક કલાક બોલાવે પંડિતને, બોલ તારે હવે જે કેવું હોય તું કહી દે. ઘણા ઘણા સમસ્ત સંસારમાં રચ્યા પચ્યા હોય ને એવા ગર્ભ શ્રીમંતના ઘરમાં આવી વ્યવસ્થા હોય છે, રોજ એક કલાક પંડિતને બોલાવે, હા બોલા તારે જે કેવું હોય કહી દે. અને જેવો પંડિત જાય એટલે એનો સેક્રેટરી આવે કે શું છે આજે બજારનું. કોઈ દિવસ એવું ન બને અને પંડિત નું આવે તો ચાલે. વૈરાગ્ય આધાર છે, પાયો છે. ત્યાગ વિરાગ અને ચિત્તમાં સાદી વાત જો શ્રદ્ધાથી સમજાઈ જાય, ચર્ચાથી નહીં, જો શ્રદ્ધાથી સમજાય. આ જીવનમાં વૈરાગ્યનું બીજ નથી. જો આ સંસાર જે છે દ્રશ્ય સ્વરૂપ, એના ઉપર કોઈ પણ પ્રકારે મોહ કરવા જેવો વૈરાગ્ય હોય. ચોરણ આત્માનું સ્વરૂપ કેવું છે? શરીર આકાર છે અને જ્યોતિ સ્વરૂપ છે. જ્ઞાન અને દર્શનમય છે એટલે નીચેની ગાથામાં આવે છે કે હું તો જ્ઞાન સ્વરૂપ છું, જ્યોતિ સ્વરૂપ પણ છું. પણ આ જ્યોતિ સ્વરૂપ છે અને જ્ઞાન સ્વરૂપ છે, આ બેનો ભેદ કેવી રીતે કરશો? આત્મા એક પદાર્થ, એક વસ્તુ સ્વરૂપે શરીરાકાર છે, લોકાકાર નથી. દેહાકાર છે, લોકાકાર નથી. દેહ વ્યાપક છે, સર્વ વ્યાપક નથી. એટલે આત્માનું ધ્યાન જ્યારે કરવું છે ત્યારે લોકનું ધ્યાન કરે તો આત્માનું ધ્યાન થશે કે શરીરની અંદર રહેલા આત્માનું ધ્યાન કરે તો થશે? આત્મા જ્યાં હોય એનું ધ્યાન કરવું, એનું એડ્રેસ, એનું સ્થાન, એ ચૈતન્યના પ્રદેશો છે ક્યાં? શરીરથી બહાર. જો શરીરથી બહાર જઈશ તો રૂપીની અંદર આખા જગતમાં ગૂંચાઈ જઈશ. પછી કયો આત્માને કેનું ધ્યાન, વાત એકવાર દેખાઈ ગઈ. શરીર આકાર છે અને જ્ઞાન સ્વરૂપ અને જ્યોતિ સ્વરૂપ, આ જ્યોતિ સ્વરૂપ, જ્યોતિનું શું લક્ષણ છે? પ્રકાશ એટલે અન્ય ચીજોને પ્રકાશે છે. જ્યોતિ દીવો, બત્તી, પ્રકાશ, વીજળી, સૂર્ય, ચંદ્ર, આ બધા જ્યોતિ સ્વરૂપ. આત્મા પણ એક અપેક્ષા જ્યોતિ સ્વરૂપ. એટલે જો વસ્તુ હોય તો એને એ પ્રકાશી શકે છે કે આ છે, આ આ છે, આ આ છે, આ આ છે, આ આ છે. જે વસ્તુ દ્રશ્ય છે એને એ જાણે છે. પણ જ્ઞાન સ્વરૂપમાં, જ્ઞાન સ્વ પર પ્રકાશક છે. જ્યોતિ છે એ પર પ્રકાશક છે, જ્યોતિ છે એ દ્રવ્ય પ્રકાશક છે, જ્ઞાન છે એ સ્વ પર અને ભાવ પ્રકાશક છે. માત્ર પદાર્થને નથી જોતો, પદાર્થના સ્વરૂપને પણ જે જાણે છે એ જ્ઞાનની તાકાત છે. અને આપણે દાખલા તરીકે કહીએ કે આપણી આંખની અંદર જ્યોતિ ચાલી ગઈ તો આપણે પદાર્થને જોઈ શકતા પણ જાણી શકીએ છીએ. ગમે તે ઇન્દ્રિય ન હોય તો પણ જાણી શકે છે. તો આ જ્યોતિ સ્વરૂપ છે એ પરપ્રકાશક છે, અરે પરપ્રકાશક. અને જ્ઞાન છે એ સ્વ અને પરપ્રકાશક. જ્યોતિ છે એ દ્રવ્ય પ્રકાશક છે. વસ્તુ જે છે આ અંધારું છે તો આપણને એક પણ કાંઈ ન દેખાય. અને જ્ઞાનને આવરણ છે. પણ જો અંધારું દૂર થઈને આપણે લાઇટ કરીએ, જ્યોતિ કરીએ, તો આપણને જેટલા પદાર્થો છે એટલા તો દેખાય છે. પણ જ્ઞાન ન હોય તો એ પદાર્થ ઓળખાય. પણ જેને જ્ઞાન છે એને તો જ્યોતિની પણ જરૂર પડે. એટલે જ્યારે આત્મા પૂર્ણ સ્વરૂપ અશરીરી બને છે, અશરીરી બને છે, ત્યારે એને જ્ઞાનથી બધા જ પદાર્થો દેખાય છે. અને દ્રવ્યથી અને ભાવથી, એટલે કોઈ પદાર્થ જોવામાં એ જળ છે કે ચેતન, એ જીવ છે કે અજીવ, એ સ્વરૂપ કોણ જાણી શકે? જ્ઞાનની તાકાતથી જણાય કે માત્ર લાઈટ થઈ એટલે પદાર્થ દેખાણો એટલે ખબર પડી જાય કે જળ છે કે ચેતન. એટલે ઉપયોગ નામનો શબ્દ જે મૂક્યો કે કોઈ પણ પદાર્થનો બોધ થવો, તેની લાગણી થવી અને તેની સંવેદના થવી, આ કોને થાય? આ જ્ઞાન સ્વરૂપનું લક્ષણ છે. અને એ જ્ઞાન ત્યારે ઉપયોગવંત છે એટલે પદાર્થને માત્ર દ્રવ્ય રૂપે નથી જાણતો. જેમ આજે આપણને પદાર્થ બધા જણાય છે, તો મને આ ધન, સંગ્રહ, પરિગ્રહ, મકાન આ બધું જણાય છે, પણ જ્ઞાન સ્વરૂપે તો અનિત્ય જણાય છે, પર જણાય છે. જ્ઞાન સ્વરૂપે તો આ યથાર્થ બોધ છે કે આ જળ છે, આ પર છે, ચેતન હોવા છતાં પણ આ પર છે, પુત્ર તરીકે જણાય છે. અને જ્ઞાન છે તો પુત્ર તરીકે જણાતો નથી, જીવ તરીકે. પદાર્થનું જે સ્વરૂપ છે, ભાવ સ્વરૂપ, એ રીતે વસ્તુ પકડાય છે. આ જ્ઞાન, આ સંપૂર્ણ આત્મા છે, એ આવો જ્ઞાયક ભાવી આત્મા છે. જ્ઞાયક હર હંમેશ હર અવસ્થામાં એનો આ જ્ઞાન અંશે પણ એ ગુણ પ્રગટ છે. આત્માનો એક ગુણ પ્રગટ છે, એનો જ્ઞાન ગુણ છે. એટલે દ્રષ્ટા પણ છે અને જ્ઞાતા પણ છે. પણ એક અપેક્ષાએ દ્રષ્ટા કરતા પણ એનું જ્ઞાતાપણું એનું સવિશેષ અસ્તિત્વનું લક્ષણ છે કે માત્ર એ જાણતો નથી, જોતો નથી, પદાર્થને જોયા પછી એની સંવેદના કરી શકે છે, એનો બોધ મેળવી શકે છે. કોઈ પદાર્થને મૂઢ માણસ જીવે તો એને બધા દેખાય, પંખા દેખાય, કાચ દેખાય, પણ આપણે બોલીએ એને તો પંખા ને કાચનો ભેદ નથી. મૂઢ છે કેમ કે એની પાસે જ્ઞાન ધારા નથી. જોવે છે તો બધું. બાળક અગ્નિને જોવે તો પકડવા જાય છે. થાળીમાં ચંદ્રને જુએ તો પકડવા જાય છે. તો જુએ છે તો ખરો, પણ અભાવ શેનો છે? જ્ઞાન. કે જે પદાર્થ જેમ છે તેમ એ જોઈ શકતો નથી. તો એના આંખે ચશ્મા નથી કે એને જોયું ખોટું, પદાર્થનું પ્રતિબિંબ જોયું અને સાચું માની લીધું. તો એને કારણે આંખનો દોષ છે, દ્રષ્ટિનો દોષ છે, જ્ઞાનનો. તો જ્ઞાન સ્વરૂપ આત્મા પરિપૂર્ણ છે અને શરીર આકાર છે એટલે લોકાકાર છે, અને અંદર જ્યોતિ સ્વરૂપ છે એટલે અંદર બેઠેલો છે, આખા જગતને જુએ છે અને જાણે છે. અને જેટલો જ્ઞાનનો ઉઘાડ છે એટલા પ્રમાણમાં એના યથાર્થ સ્વરૂપને એ જાણે છે. જે યોગી તેનું ધ્યાન કરે છે તે સુખ દુઃખ આદિ દ્વંદ્વથી અને પાપથી મુક્ત થાય છે. 95 અને 96 બધા સાથે કે યોગીઓ આત્માને દેહથી, સંયોગોથી ભિન્ન સ્વરૂપે, અહીંયા શબ્દ છે, અનુભવે છે. હવે આપણે એને કહે કે આ પ્રાપ્ત થવો જોઈએ, બીજું મળ્યું નથી. અમારા પ્રશ્ન 22 કે બીજું મળ્યું નથી, આ ક્યારે મળે કે અનુભવાય?
અનુભવ
મળતું નથી.
અનુભવ
ક્યારેય મળતું નથી, કોઈ આપતું નથી, આપ્યું અપાતું નથી, મેળવું
મેળવાનું
પદાર્થની દ્રષ્ટિએ, પણ અનુભવ છે, આત્મા છે. હવે કે છે કે યોગી જો સર્વ સંયોગથી હું ભિન્ન છું, એક એક તે હું નથી, તે હું નથી, આ હું નહીં, આ હું નહીં, આ હું નહીં, એક એક પોતાના સંઘ પ્રત્યંગ પછી પોતાના શરીર ઉપર આવે, શરીરના અંગ ઉપાંગ ઉપર આવે, એક એક અવયવ ઉપર આવે, એ હું નહીં. તો આ બધાને જાણનાર સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ નામ છે. અરે બધી જ અવસ્થાની અંદર આ હું તો રહ્યો જ, એનો બાદ ન થઈ શકતો, એનો બાદ કરી શકાતો નથી. અત્યાર સુધી જેની સાથે પોતાની અભિન્નતા હતી એના બાદ કરવાનો એને પ્રયત્ન કર્યો તો થઈ શકે છે. દેહ તે હું છું, દેહને બાદ કરવાનો પ્રયત્ન કર્યો તો ચાલો દેહ માની લો એક ભાગ કે નથી, તો હું છું કે નહીં, આત્મા રીતે હું છું કે નહીં, પણ એ અંતિમ અવસ્થા છે. તો અવયવથી શરૂ કરો ને, એક આંખ નથી, ફૂટી ગઈ અકસ્માતમાં, તું જો કે નહીં, પગ ભાંગી ગયો, ડોક્ટર કીધું કપાવી નાખો, તું જો કે નહીં, પછી કિડની બદલાવી, હાર્ટની અંદર ઓપરેશન કર્યું ને પેસમેકર મૂક્યું, કાનમાં યંત્ર નાખ્યું, દાંત કાઢીને ચોકટું નાખ્યું, આંખ કાઢીને લેન્સ મૂક્યો, એલા બધા પાર્ટ્સ તારા બદલાઈ ગયા, આમાં તું ઓરિજિનલ તો ક્યાંય જો જ નહીં.
એટલે ઇન્દ્રિય આપણે શું ઇન્દ્રિયો થી સુખ ભોગવી શકીએ, ઇન્દ્રિયો વગર અનંત સુખ ભોગવે છે, એટલે ભગવાને કીધું એ તો શ્રદ્ધાથી માની લીધું, પણ આમ બે તો નથી.
આપણે જીવના લક્ષણોનો એક પત્ર 437 નો પાઠ 38 એમાં વેદકતા આવ્યું અને સુખભાસ આવ્યું. આ સુખભાસમાં સુખનો અનુભવ કોણ કરે છે? ઇન્દ્રિય કરે છે કે જીવ કરે છે?
જીવ કરે છે.
તો ઇન્દ્રિયથી સુખનો અનુભવ રહેતો જ નથી,
જીવ જ કરે છે, પણ ઇન્દ્રિય
માધ્યમ છે,
માધ્યમ
ઇન્દ્રિયથી નથી કરતો. તો એ જે છે એટલે એને સુખના ભોગવટાનો આપણે જ્યારે સિદ્ધનો વિચાર કરીએ ત્યારે ઇન્દ્રિયો દ્વારા સુખ ન ભોગવાય, સુખ તો સંવેદન દ્વારા. પણ એ આપણે વિચાર એમને ઉતાવળ નહીં થાય સંયોગથી. અહીંયા એક સરસ વાત એ મૂકી છે કે આસક્તિ રહિત થઈ શરીર અને સર્વ પદાર્થોના મમત્વને તજી દે. આ અનુભવ ક્યારે થાય? આત્માનો અમારે અનુભવ કરવો છે, પણ ક્યારે થાય? આ ભિન્ન સ્વરૂપે અનુભવ ક્યારે? આ ભિન્ન સ્વરૂપે અનુભવ ક્યારે થાય? તો કે એવો અનુભવ કર કે સર્વ સંયોગોથી એ થઈને શરીર અને સર્વ પદાર્થોના મમત્વને શું તજવાનું છે કે શરીર તો પેલા વેલા કુવામ પડે. શરીરના મમત્વને તજવું છે તો શરીર છે અને મમત્વને તજાય કે શરીર છૂટે પછી મમત્વને તજીએ ને? શરીર છૂટે પછી મમત જે દેવતી મમત્વને કેવી જતી? સર્વ પદાર્થો, સર્વ પદાર્થોના મમત્વ, બધા પદાર્થો સાથે જીવ કેવી રીતે જોડાયેલો છે? હવે પદાર્થ પોતાની પાસે 25 વર્ષ થયા છે અને પછી એને ગમે તે કારણે અભાવ થયો અથવા બીજા પ્રત્યે મોહ થયો અને આપી દીધો, પદાર્થ ગયો, અને પછી શું? મમત્વ તો રહેતું નથી. જો પોતે ભાવથી આપી દીધો તો એ મમત્વ પણ છે. અને કદાચ એવું લાગે કે ભલે તું તારી પાસે રાખ, હું આવું ત્યારે મને આપજે, હમણાં મારે નથી જરૂર. તો આપણને એના પ્રત્યે મમત્વ કેટલું કરીએ, સાચવીએ, પણ આપણા માટે સાચવીએ કે ઓલો આવવો છે ને રાહ જોવાની છે? મમત્વ છૂટી ગયું. હવે મમત હોય તો મિસ્ટર એક્સ નું છે કે જેની આ થાપણ મેં સાચી, એના પ્રત્યે મમત હોય. આપણે એમ કંઈક મારાથી નહીં થાય, તારે જોતું જ રાખ, ન જોતું જ નાખી દે, તો પદાર્થ સાથે આપણો સંબંધ શું રહ્યો? ભૂલી જવું એટલે એકદમ મારું નથી, એ તે પછીની ગાથામાં. હા ચોક્કસ થાય, અત્યંત થાય, પણ ટકતું નથી, થાય ખરું. એટલે કોઈ પણ એક સમયે જ્ઞાનીઓ તો એ કહ્યું છે કે એક સમય માત્ર પણ જીવને પોતાનો અનુભવ થાય તો એ સંકેતની ધારા એને હવે પૂર્ણતા તરફ જ લઈ જશે. કારણ કે એને સાસ્વાદન સંકેત એવો શબ્દ પ્રયોગ બીજું ગુણસ્થાનક આપીએ છે. કેવું? કે પદાર્થનો એકવાર અનુભવ થાય પછી પદાર્થ છૂટી જાય, પદાર્થનો સંગ છૂટી જાય, પણ સ્વાદ છૂટી શકતો. એ જે અનુભૂતિ થઈ ચૈતન્યમાં, અંતરની અનુભૂતિ થઈ, એ અનુભૂતિનું જોર એવું બધું છે કે એકવાર ખાધેલો પદાર્થ 25 વર્ષે પણ કહીએ તો કે અમે ફલાણાના લગ્નમાં જે ખાધું હતું એવું આ કેટલા વર્ષ થયા અને કેટલી વાર ખાધું, ઓલો સ્વાદ હજુ નથી એવો બેસી ગયો છે કે ભાઈ એ જે પદાર્થ ખાધો હતો એવું તો ખાવું.
એટલે સાહેબ, આત્માનો ગુણનો અનુભવ જેમ છૂટતો નથી એમાં જગતના પદાર્થોનો અનુભવ છૂટતો નથી.
ક્યારે છૂટે? હવે હું શરીર તે હું નથી, હવે આ મારું સાંસારિક સ્વરૂપ તે હું નથી, હવે આ સંસાર છે તે મારો નથી, કેમ કે અનુભવ થઈ ગયો છે. આ તાદાત્મ્યતા સાથેનો અનુભવ થયો છે, તદ્રુપતા થઈ છે પોતાના સ્વરૂપ સાથે, પોતાના ભાવ સાથે તદ્રુપતા થઈ છે. અને આ ભિન્ન પ્રોસેસ બહુ અઘરી છે એવું માનવાની જરૂર નથી. પ્રોસેસ ઘણી સરળ છે પણ આપણા મમત્વના બંધન એટલા બધા ગાઢ છે, બુદ્ધિનો એટલો બધો વિપર્યાસ છે કે ચિત્તમાં શુદ્ધિ નથી, વૈરાગ્યની ભૂમિકા નથી, એટલે આત્માનો અનુભવ ધ્યાનમાં, કૌશગમાં, પૂજામાં, સામાયિકમાં થતો જ નથી. એટલા માટે ન થવા માટે કે જે ભૂમિકા એ થઈ શકે, ચૈતન્ય છે એનો અભાવ નથી, અનુભવ કરનાર છે એનો અભાવ નથી, એનામાં જ્ઞાનનો અભાવ નથી, પરંતુ બુદ્ધિના આધાર ઉપર જીવ છે અત્યારે. પૂર્વના સંસ્કાર નડે એ અજ્ઞાનના છે અને એ સંસ્કાર ચાલુ છે હજુ, અને જ્ઞાનના મેળા છતાં પૂર્વના છોડતો નથી એટલે મમત્વનો બંધ હજી છૂટતો નથી. એકવાર જયારે સાધના કરવા બેસે ત્યારે કૃપાળુદેવે એક સૂત્ર આપ્યું છે. કયું આપ્યું છે? પૂર્વને માટે પૂર્વ કર્મ નથી એમ માની પ્રત્યેક ધર્મ સેવ્યા જવો, અને પછી જો પૂર્વ કર્મ નડે તો એની ચિંતા કરવી, પણ પેલી ભૂમિકા શું? પૂર્વ કર્મ નથી એમ માનીને તું આત્માનો પુરુષાર્થ કર. આને શરૂઆત ક્યાંથી કરી છે? એ જ્યારે જ્યારે ધર્મનું કરે છે ને, અમારા સાથે ક્યાંથી થાય? પનારો એટલો પડ્યો છે, કુટુંબનું એટલું, છોકરાઓની હાય ભાડમારી એટલી, આનું આ એટલું હાય, એને તો આવવા જવાનું કંઈ ઠેકાણું જ નહીં, શું ખાશે ને શું નહીં એનું જ નક્કી નહીં. આ બધી લઈને બેઠો, પહેલાં એ પૂર્વકર્મ જે હોય તે નથી એમ માનીને તો ચાલ. કેટલી કેટલી વાત જ્ઞાનીઓએ આ બધું જાણતા હશે ને કે જગતના જીવોને આવા બધા વિકલ્પ. હું અન્યનો ન બની શકું, અન્ય પદાર્થો મારા ન બની શકે, હું તો માત્ર જ્ઞાન સ્વરૂપ છું. આ એટલું ટૂંકું આ ઉપરની 94 અને 95 ગાથાનું સૂત્ર છેલ્લું કે હું અન્યનો તો બની શકું એમ. આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ કોઈના આપણે સંપૂર્ણ થઈ શકીએ? આપણે માનતા હોય કે સંપૂર્ણ છીએ પણ એ કોકને આપણી વાત કરતા હોય તો ખબર પડી જાય. અને અન્ય પદાર્થો મારા નથી, આ પણ આ ટેસ્ટિંગ છે. અન્ય પદાર્થો પણ મારા ન બની શકે. બધી પરિસ્થિતિમાં વિચાર કરતા જીવે આગળ વધવું જોઈએ કે અન્ય પદાર્થો કોઈ મારા બની શકે નહીં. હું જેને મારા માનું છું એ ક્યાં સુધી મારા માનું છું? મતલબ છે ત્યાં સુધી, મને અનુકૂળ થાય ત્યાં સુધી. જો મારા મતલબમાં, મારા સુખમાં જરાક મને બાધારૂપ લાગે તો મારી ભાવના કાલે ફરી જાય. એ દીકરો છે પણ કેવા પૂરતો, લે 40 વર્ષ ત્યાં તારો હતો ને આજે તું આજે એ સ્ટેટમેન્ટ કરે છે? વહુ છે, અમારા જેવા તો કોઈને નહીં હોય, અને જરાક વાંધો પડ્યો તો બસ બધું સમજવા જેવું. કોક અનુભવે ને પૂછવું આપણે. કે કોઈ પદાર્થ મારા ન બની શકે, જો આ બેસે ને તો હું અન્ય નો. અને આપણી ભ્રમણા છે આ જ છે કે એને મારા પ્રત્યે બહુ જ છે. આપણા બધા રાગ નું કારણ આપણે પોતાને એટલું બધું મહત્વ આપીને બેઠા છીએ ને કે એને તો મારા પ્રત્યે, અરે મારા ગુરુને તો મારા પ્રત્યે બહુ ભાવતો. તારો ગુરુ છે નો આવો આશક્તિ વાળો હોય તો એ વિચાર નથી આવતો આપણને, કેમ કે આપણે મોહદશામાં છીએ. એને મારા પ્રત્યે બહુ ભાવ, એને આ બહુ ભાવે, એને આમ ગગો થાય, એને આમ બહુ ગમે. એટલે તું કોની વાત કરસ, તું કઈ ભાષામાં વાત કરસ? આખો ભાષા બધી મોહની છે, જ્ઞાનની નથી. જ્ઞાનથી વાત કર, અને જ્ઞાનમાં વિવેક હોય, મોહમાં અંધાપો હોય, દ્રષ્ટિ રાખ. તો હું અન્યનો ન બની શકું અને હું અન્યનો છું એમ માનીને આ છોકરાને મારા વિના જીવનભર આ જ સાંભળવા મળે. હું બહાર નીકળું ને બે દીકરી મારાથી ન નીકળાય હું. અરે તારા આત્માનું કલ્યાણ કરવું છે અને છોકરાના છોકરાને ત્યાં વડગાડીને બેઠા છો તમે. તમારો દીકરો તમારો નથી એમ જો કે છે એક આત્મા, તો પછી તમે આ પારકી પરોજણ લઈને ક્યાં બેઠા છો? પણ ઋણાનુબંધ હશે ત્યાં સુધી હશે. પણ તમે મમત્વના બંધ કેમ કરો છો? કર્મના બંધ એ જુદી વાત છે, સંયોગ છે એ કર્મના બંધ છે, એ ઋણાનો બંધ છે. એ ઋણાનો બંધ તો તમે રાગ દ્વેષ કર્યા વિના પણ નિભાવી શકાય. એ જ કહું છું. તો તમે એની સાથે એટલું બધું કે હું અન્યનો બનું, હવે એ જો ભાવના ભ્રમણા ખોટી છે તો અન્ય પણ મારા બની શકતા? હું તો માત્ર જ્ઞાન સ્વરૂપ છું, એટલે કે અન્યને માટે પણ હું જાણું છું કે અન્યનો હું નથી અને અન્ય પણ મારા નથી. આવું જ્ઞાન સ્વરૂપ કે આત્મા સર્વથી ભિન્ન, સર્વસંગથી ભિન્ન, ન્યારો છે અને એ સનાતન શાશ્વત છે. જન્મે જન્મે, ભવે ભવે, ગતિએ ગતિએ, યોનિએ યોનિએ, એનો સંબંધનું સ્વરૂપ જુદું જુદું છે. કેટલાય જીવો ભૂતકાળની અંદર કૃપાળુ દેવતા એવો શબ્દ પ્રયોગ આકરો કહ્યો છે કે બોલતા આપણને તો થોતવાઈ ગયા. એણે કહ્યું છે કે અનેક વાર જેને માં છે, માં તરીકે સંબંધ છે, એને આજે સ્ત્રી તરીકે ભોગવીએ છીએ. હવે એક વાક્યમાં વિચાર તો કર કે તું આત્મા શાશ્વત અસ્તિત્વરૂપ અને જગતના સંબંધમાં આ બંધ બાંધી બેઠો છું. આ સંબંધ તો બધા નાટકના સંબંધની જેમ પલટો છે. નાટકમાં આજે બાપ બને છે, કાલે દીકરો બને ને પરમદી ગુલામ બને, એમ આ સંસારના ભવો ભવની અંદર જગતના જીવો સાથે મારો વ્યવહાર તો આવો જ ચાલ્યો છે. કોઈ મારો પાઠ નક્કી નથી. મારો પાઠ તો હું જ્ઞાન સ્વરૂપ છું, એ જ આ મારું શુદ્ધ સ્વરૂપ. બાકીનું જે છે એ જે તે સમયે, જે તે આયુષ્યમાં, જે તે પર્યાયમાં, એ ઋણાનો બંધ છે, એ સંયોગ છે. અને સંયોગ છે ત્યાં વિયોગ છે. સંયોગ છે તે શાશ્વત નથી. સંયોગનું સુખ તે સુખ નથી અને સંયોગનું દુઃખ તે પણ દુઃખ પણ નથી. સંયોગ દુઃખ જ હોઈ શકે. અશુભ કર્મના કારણે સંયોગ થયો હોય તો દુઃખ જ હોઈ શકે. તેમાં સંતાન છે એ સુખનું જ કારણ હોય કે સંતાપનું પણ હોય હોઈ શકે છે. કારણ શું? કે એ સંયોગ છે. સંતાન છે એ સંયોગ છે. સંયોગ તો બે રીતે હોઈ શકે છે. હું જ્ઞાન સ્વરૂપ છું, બસ હું આ જાણું છું. જે આ જાણે છે એને એકાંગી ભાવના નથી કે આ સુખરૂપ જ હોય ને આ દુઃખરૂપ જ હોય, એવું નથી. કે ભાઈ હોય અનુકૂળતા હશે ત્યાં સુધી સુખરૂપ. હવે મારું પુણ્ય પાતળું પડ્યું તો બધા સંબંધો મને અવળા પડે છે. મારું પુણ્ય પાતળું પડ્યું, શું મારા પુણ્ય મારું નબળું પડે તો બધા રોગ મને, અત્યારે વ્યાધિ મને પીડે છે. એ મારા અશુભ કર્મનો ઉદય છે, મારા વેદનીય ઉદય છે. એમાં કોઈને શું સંબંધ? એમાં પરને શું સંબંધ? આ માત્ર હું જ્ઞાન સ્વરૂપ છું. આ જ્ઞાન સ્વરૂપ અદ્ભુત છે. આત્માને જ્ઞાનીઓએ, અનંત જ્ઞાનીઓએ કહ્યું છે કે જીવના અનંત ગુણો ન સમજાય તો ચાલશે. જ્ઞાન એ જ આત્મા. વીર વિજયજી મહારાજે 99 પ્રકારની પૂજામાં આત્માની આ વાત કરી. જ્ઞાન એ જ આત્મા. જ્ઞાન છે એ જ આત્મા છે. અને જે જ્ઞાન નથી અજીવ છે, એ આત્મા હોઈ શકે નહીં. બાકીના ગુણો તો ક્યાંક સંભવે અને ક્યાંક ન સંભવે, પણ જ્ઞાન ગુણ એવો છે કે જીવ દ્રવ્ય સિવાય જ્ઞાન ગુણ બીજા કોઈ પણ પદાર્થમાં સંભવી શકે નહીં. અને આ જ્ઞાન ગુણના આધાર ઉપર જ જીવ મોક્ષનો અધિકારી થાય. એટલે કયો જીવ મોક્ષે જાય? કેવળ જ્ઞાની. કેવળ જ્ઞાની, કેવળ જ્ઞાનમાં કેવળ જ્ઞાન એમ, જ્ઞાન સિવાય કાંઈ જ નહીં, કશું જ નહીં. હું કોણ છું તો કેવળ જ્ઞાન સ્વરૂપ છું, કેવડી છે, એ મોક્ષે જાય. કેવળ જ્ઞાન થયા વિના કોઈ મોક્ષે જાય? ધ્યાન સ્થિત યોગી જો નિજ સ્વરૂપનું સંવેદન નથી કરતો તો ભાગ્યહીનને જેમ રત્ન ન મળે તેમ એને શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થતી. આવી ગયું બધું? ગમે તેટલા ધ્યાનના પ્રયોગો પ્રકારો, જ્યાં સુધી એને નિજ સ્વરૂપનું સંવેદન, એટલે સર્વથી ભિન્ન અને અસંગ જાણ્યો સર્વેથી, એનું એને જો એવું સંવેદન થાય, એ ન થયું હોય તો ધ્યાનના ગમે એટલા દિવસો મહિનાઓ વર્ષો પસાર કરે તો કે જે ભાગ્યહીન કીધો એને, ભાગ્ય એને જેમ રત્ન ન મળે એમ આ પણ ધ્યાનમાં બેઠો છે બિચારો ભૂખે મરે છે અને આરામ કરતો રીતે ખાઈ પી લે શાંતિથી, આત્મા મળતો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થતી. અને 98માં આ કરવા માટે સાહેબ સામે મોડેલ જોઈએ, નમૂનો જોઈએ, અમે કેની સામે જોઈને આ ધ્યાન કરીએ? એટલે આલંબન ધ્યાન. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર. આ જીન પદના ત્રણ સ્વરૂપ આપ્યા. પહેલું સ્વરૂપ આપ્યું પિંડસ્થ. પિંડસ્થ આત્મા કોણ છે? આમાં આપ્યું છે કર્મ ક્ષયની સાધનામાં લીન છે, પણ હજુ કર્મના સંયોગમાં છે. આવો જે જીનનું સ્વરૂપ છે, જે દ્રવ્ય ભાવ નિક્ષેપ ભાવ છે, દ્રવ્ય નિક્ષેપ, કે મહાવીર 12.5 વર્ષની સાધનામાં છે, ભલે હજુ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, પણ કર્મક્ષયની સાધનામાં લીન છે, તો એ મહાવીરના એ સમયનું સ્વરૂપ પરમ કૃપાળુ દેવ જેમ કર્મક્ષય સંસારમાં હોવા છતાં પણ કર્મક્ષયની સાધનામાં લીન છે, નવા કર્મો બંધાતા નથી, આ એનું સ્વરૂપ છે. આ પિંડસ્થ, એ અરહંત શબ્દ એનો બરોબર નથી, છદ્મસ્થ શબ્દ છે સંસ્કૃતમાં, વાંચો ગાથામાં છદ્મસ્થ છે, એ કર્મના આવરણમાં રહેલ છે, એ અર્યંત ન કહેવાય. પણ હવે આમાં શું થાય, આપણે તો હવે ભાષાંતર કરનું બધું એ બધી લપ ક્યાં કરવા દે છે, જેટલું આપણને સ્પષ્ટ છે એટલું કરવું. અર્યંત અત્યારે તમે પ્રશ્ન ભલે કર્યો, મેં તો અહીંયા કાઢી નાખ્યો, છૂટા જ દીધો છે. હા, કોઈ પણ અરે સંકિત થયું ત્યારથી એ આત્માની કર્મક્ષયની સાધનામાં લીન છે. પિંડસ્થમાં એ માત્ર મહાવીરનો અંતિમ ભવ નહીં, મહાવીરનો વચ્ચેનો ભવ પણ કો હોય, કોઈની આગલી અવસ્થા હોય કે જેમાં ઉત્કૃષ્ટ પ્રકારનું તપ આરાધન કરે તો પણ એ પિંડસ્થ ધ્યાન કરે. પછી બીજું પદસ્થ, અર્યંત પદમાં સ્થિત થઈ ગયા, કૈવલ્યને પ્રાપ્ત. એ પદ છે, અર્યંત પદ છે, એમાં સ્થિત, આત્માનું પદ છે, એમાં સ્થિત થયા. અને ત્રીજું રૂપાતીત, એવા પદમાં સ્થિત થયા છે કે પછી એનું ઘાતી કર્મ જે હતા એનું જે આવરણ હતું, ઘાતીમાં તો અર્યંતમાં એને ઘાતી કર્મનો ક્ષય કર્યો, પોતાનું પદ પ્રાપ્ત કર્યું, એમાં ઘાતી કર્મો તો બધા છે, હવે કોઈ આવરણ નથી, પણ રૂપનું આવરણ હતું, કંઈક સંબંધનું આવરણ હતું, કેવું અવ્યાબાદ સ્વરૂપને સાક્ષાત એ આવરણ હતા, એ બધા પણ એના ગયા, એટલે હવે થયા એ રૂપાતીત, સિદ્ધ ભગવાન થયા. આવા કોઈ પણ સ્વરૂપનું અવલંબન લઈને જીવ ધ્યાન કરે કે મારે કરવું છે, પણ મને આ આત્માનું આ સ્વરૂપને કેવી રીતે સંવેદના થાય ને કેવી રીતે અનુભૂતિ થાય કાંઈ સમજાતું નથી, એટલે કહ્યું જીન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેહનો કયા સાધન. બસ તો જિનેશ્વરનું જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે. આનંદ ગંજીએ પણ મોર મારી દીધી કે તું એમ કર જીનને પકડી લે. જીન એ શુદ્ધ આત્મ સ્વરૂપ છે. આત્મસિદ્ધિની એક ગાથામાં આવે છે, જીન છે શુદ્ધ આત્મ સ્વરૂપ છે. બસ એના સ્વરૂપની અંદર પછી એનું કોઈ પણ સ્વરૂપ હશે એની છદ્મસ્ત અવસ્થા પણ કલ્યાણકારી છે. એટલે ભગવાનના સર્વ કલ્યાણક કલ્યાણકારી છે. એની છદ્મસ્થ અવસ્થા, એની અર્હંત અવસ્થા અને એની સિદ્ધ અવસ્થા, એટલે સયોગી અવસ્થા અને અયોગી. આનું કોઈ પણ અયોગીનું તને ધ્યાન કરવું આકરું પડશે. આગળ આવી ગયું છે, આગલી ગાથામાં આવી ગયું છે કે કરીશ પણ ત્યાં હજુ જેટલું આલંબન અરિહંત પદમાં મળે છે એટલું અન્યત્ર મળતું નથી. કેમ કે એથી નીચેના પદમાં વળી જીવ વિકલ્પમાં જાય કે એને પણ આવું તો થયું જ તું ને. આત્માની પૂર્ણતાની બદલે વિકલ્પ આવે કે એને પણ આવું, એટલે પોતે પોતાને ક્ષમ્ય ગણતો ચાલ્યો. અરિહંત પદની અંદર શુદ્ધ આત્મા સિવાય કોઈ વિકલ્પ અને સ્થાન, અને સિદ્ધ પદ એ ધ્યાન ધરી શકાય એવો વિષય.
હેલો,